તારીખ 27/10/1996 શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા 129 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 108
ફરીને લઈએ થોડો સત્સમાગમનું મહાત્મા સમજાય તો જેવું કારણ સેવે તે જાતનું કાર્ય અવશ્ય પ્રગટે છે. મુમુક્ષુને સત્સંગથી કેટલો પોતાના આત્મામાં લાભ થાય એ સમજાયને એની કિંમત આવે, એનું મૂલ્યાંકન થાય કે આખે આખું જીવન બદલાઈ જાય. શું થાય? આખું જીવન બદલાઈ જાય તો એની કિંમત આવે, એનો મહાત્મા આવે. તો જેવું કારણ સેવે તેવું કાર્ય અવશ્ય પ્રગટે છે, અને જરૂર આત્માને લાભ થાય છે. તેથી કહ્યું કે અનંત અવ્યાબાદ સિદ્ધ સ્વરૂપને પમાડે એવું કારણ સત્સમાગમ અને સત્પુરુષ છે. એટલા માટે કૃપાળુદેવે અથવા અનંત જ્ઞાનીઓએ, જ્ઞાની ભગવંતોએ કહ્યું છે, એમ છેલ્લું વચન છે ને પારિગ્રહમાં છે, કે સત્શાસ્ત્ર સત્સંગનું બળવાનપણું સમજીને તેનો ખૂબ પરિચય કરવો એમ અનંત જ્ઞાની ભગવંતોએ કહ્યું છે. તે વાત કરે છે. અનંત જ્ઞાની ભગવંતોએ એમ કહ્યું છે કે અનંત અવ્યાબાદ સિદ્ધ સ્વરૂપને પમાડે એનું મૂલ્ય કેટલું, એનું મૂલ્ય કેવી રીતે થઈ શકે? એવું કારણ સત્સમાગમ અને સત્પુરુષ છે. હવે નામ આપે છે, એનું નામ આપે છે, આત્માના નામ આપે છે, કે સહજાત્મા, સહજાનંદ, આનંદ ઘન, એ નામ અપાર છે. સત્દેવ ધર્મ સ્વરૂપ દર્શક પારા વાર છે. જે કોઈ ગુરુમાં ભૂલ્યા તે દેવ ધર્મ અને શાસ્ત્રમાં પણ ભૂલ્યા છે. જે ગુરુમાં ભૂલ્યા છે તો દેવ ગુરુ શાસ્ત્ર બધામાં ભૂલ્યા છે. જેણે સાચા ગુરુને ઓળખ્યા તેણે સાચા દેવ ધર્મને શાસ્ત્રને પણ સ્વીકાર્યા, અને એણે આત્મા માન્યો છે. ગુરુનો ઉપકાર તો મહાન આચાર્યો હોય તો પણ પોતાના ગુરુનો ઉપકાર ભૂલતા નથી, અને યુગ પુરુષ મહાપુરુષ જેવા ગુરુદેવ જેવા હોય તો પણ ગુરુનો મહિમા કરે જાય છે. કૃપાળુદેવ ઉપકારી છે, તેમનો ઉપકાર કર્યો, પ્રત્યક્ષ નથી મળ્યા પણ તો પણ ઉપકાર આવ્યો છે. પણ જો ભ્રાંતિ છે તો તેનું બધું માનેલું મિથ્યા છે. અહીં સુધી આપણે સવારે ચાલ્યું. તેથી કહે છે કે આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ સુજાણ, ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. એ 129મી ગાથા ચાલે છે. દર્દીને પોતાના રોગની ખબર નહીં અને દવાખાનામાં પેસી જાય, ઓળખ્યા વિના ગમે તે દવા પીવા માંડે, બાટલા ભર્યા હોય એમાંથી કે ટીકડી પડી હોય એમાંથી, તો નુકસાન જ થાય. કહેવાની જરૂર નથી કે નુકસાન થાય થાય ને થાય. તેમ શ્રીમદજી કહે છે કે આત્મ સ્વરૂપમાં ભૂલ જેવો કોઈ મોટો રોગ નથી. પોતે અનાદિથી પોતાના આત્મ સ્વરૂપની બાબતમાં ભૂલો પડેલો છે, ભૂલેલો છે, અને એના જેવો કોઈ જગતમાં બીજો મોટો રોગ નથી. માટે ગમે તેમ કરીને સત્પુરુષ કોઈ એક ગોતો, એના માટે કોઈ એક સત્પુરુષ ગમે તેમ કરીને ગોતો. જેમ પાણી વિના જીવતા નહીં રહેવાય, એમ જો સત્પુરુષ નહીં મળે તો અનંત જન્મ મરણ કરવા પડશે. જો કે પાત્રતા હોય તેને સત્પુરુષ આવી મળે છે, એ વસ્તુ સ્થિતિ હોવા છતાં પણ પાત્રતા વાળો કદી એમ વિચારતો નથી કે સત્પુરુષ મારી પાત્રતા હશે તો મળશે. ફરીથી વસ્તુ સ્થિતિ એવી છે કે અત્યારે સત્પુરુષની અછત છે. અબજોમાં કોઈ એકાદ હોય, કરોડોમાં નહીં. હા, છ અબજની વસ્તી છે, એમાં છ નીકળવા મુશ્કેલ છે. એટલું એનો સ્કેરસિટી ઊભી થયેલી છે. એટલે કદાચ ન મળે કે ન દેખાય એવું લાગે, તો એમ માની લઈએ કે મારી પાત્રતા હશે તો ગમે ત્યાંથી મને મળશે. એમ પાત્રતાવાળો વિચારતો નથી. પાત્રતાવાળો એમ વિચારે છે કે જો હું સત્પુરુષને શોધીને એના શરણમાં નહીં જાઉં તો મારા આનંદભવનું શું હવે પછીના? મારે આનંદભવની લટકતી તરવાર નીચે જીવવું નથી. એ તરવારને હું ઉપાડી લીધી છે. અનંત જન્મ મરણની લટકતી તરવાર માથે છે, એમ જીવાય અને એ જ મારે જોખમ લેવું એને એમ જ વિચાર આવે. શું કહે છે કે આત્મ સ્વરૂપમાં ભૂલ જેવો કોઈ મોટો રોગ નથી, માટે ગમે તેમ કરીને સત્પુરુષ કોઈ એક ગોતો અથવા પાત્ર જીવને એ પ્રકારના પરિણામ હોય છે કે ગમે તેમ કરીને મારે સત્પુરુષ જોઈએ, અને તેમના ગમે તે એક વચનને માન્ય રાખો. ગમે તે એક વચન એટલે પોતાને લાગુ પડે એવા, પોતાનું હિત થેવા એવા કોઈ એક વચનને માન્ય રાખો. એમ નથી કે એમના ઘણા વચન છે એમાં અમુક બરાબર નથી ને અમુક બરાબર છે ને એમ એમાં હોઈ શકે. મને કયો લાગવું પડે છે ને એમાં મારા આત્માનું હિત ક્યાં થાય છે એ મારે માન્ય રાખીને મારે આગળ નીકળી જવું. તેમની આજ્ઞા એ વર્તો અને એમની આજ્ઞામાં વર્તો. લાખ રોગમાં ઘણી જાતની દવા જોઈએ. આમ તો જો ઘણા રોગ થયા હોય ને, શારીરિક રોગ, તો ઘણી દવા જોઈએ. અને તમે ડાક્ટરને જેટલી કમ્પ્લેન કરો એટલું લિસ્ટ મોટું થાય તમારી દવાનું. તમે કહો હજી આમ થાય છે તો કે લે બે ટીકડી વધારે લખું, તો કે હજી આમ પણ થાય છે તો કે લે એનું પણ ઇન્જેક્શન લખું, તો કે હજી આમ થાય છે તો કે લે એનું પણ લખી દો. હં, લાખ રોગમાં ઘણી જાતની દવા જોઈએ, પણ આ આત્મ સ્વરૂપમાં જ ભૂલ ભ્રાંતિ ટાળવામાં ઘણી દવાની જરૂર. એક માસ્ટર કી જેવી દવા છે. બહારથી કાંઈ ગ્રહણ ત્યાગની વાત નથી. તમે એમ કહેતા નથી કે તમે આ ઘરમાંથી છોડી દો, હા ટીવી કાઢી નાખો, આ ગાડી તો ઉઠાવી લ્યો, ફર્નિચર ન જોઈએ, એમ નથી. કોઈ બારમાં ગ્રહણ ત્યાગની વાત અત્યારે નથી. મુમુક્ષુની ભૂમિકા એ ત્યાગની નથી. માત્ર જે ઊંધું માન્યું છે તે ભૂલને ટાળજો. અત્યારે તો તારા મિસકોન્સેપ્ટ છે એને ઠીક કર, તારા વિપરીત અભિપ્રાયોને હરખા કર. સત્સમાગમે સત્શ્રવણ કરીને અભિપ્રાયની વિપરીતતા છોડતો. એમ સદગુરુ આજ્ઞા વડે સ્વછંદ ટાળી શકાય છે. એમ સદગુરુની આજ્ઞા વડે સ્વછંદને ટાળી શકાય છે. માટે જ્ઞાનીના વચનામૃત અને સત્સમાગમ ઉપકારી છે, એ ઉપકાર પોતાને ભાસવો જોઈએ. સત્સમાગમ વડે જીનવચનનો ઉપદેશ, તત્વનું શ્રવણ મનન ચિંતન ગ્રહણ કરે તો જીવનો વિભાવ કરી જાય છે. આ મોટો ફાયદો છે સત્સમાગમનો. રાગ દ્વેષાદી ઉપાધિ કે પુણ્યપાપની ગંધ રહેતી નથી, બધા રોગ ટળી જશે, સર્વ વિભાવનો રેસ થઈ જાય છે. માટે એક આત્માને અવિરોધપણે જાણવો એ અનંત જ્ઞાનીની વાણીનો સાર છે. સરવાળે સત્સમાગમ દ્વારા પોતાના નિજ સ્વરૂપનો અનુભવ કરવો એ બધી વાણીનો સાર છે, અનંત જ્ઞાનીની વાણીનો એ સાર છે. શબ્દ પાછળનો વાચ્ય એટલે પરમાર્થ શું છે તે ગુરુ આજ્ઞા વિના સમજાય તેમ નથી. શું શબ્દનો અર્થ સમજાય, વિદવત્તા હોય તો ભાવાર્થને નયાર્થને મતાર્થને એ બધા અર્થ સમજાય, પણ એનો વાચ્યમાં જે પરમાર્થ છે, વાચ્ય છે એ પદાર્થ છે, પરમાર્થ સ્વરૂપ છે, એ તો ગુરુ આજ્ઞા વિના સમજાય તેમ નથી. માટે ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, પથ્ય અપથ્ય લઈએ તો કોઈ દિવસ રોગ મટે નહીં. દવા ગમે એટલી ખાય પણ સાથે સાથે અપથ્ય ચાલુ રાખે તો, નહીં ખાવાનું ખાધે રાખે તો કોઈ કોઈ દવા કામ ન કરે એમ કહ્યું છે. સદગુરુનો કહેવાનો મહાન આશય શું છે? આશય એટલું ન લીધું અહીંયા. સદગુરુનો કહેવાનો મહાન આશય શું છે તે સમજવાની તીવ્ર અને સાચી જિજ્ઞાસા જોઈએ. જિજ્ઞાસા લઈને બેસવું, મને ખબર છે એમ લઈને બેસવું નહીં, જિજ્ઞાસા લઈને બેસવું શું, અને આશયને સમજવાની જિજ્ઞાસા રાખવી. રુચિ વિના પોષણ વિના કામ થાય નહીં. રુચિ વિના કામ ન થાય, આત્મકલ્યાણની તીવ્ર રુચિ જોઈએ. રુચિ લઈને શ્રવણ કરવું જોઈએ, રુચિ લઈને સત્સમાગમ કરવો જોઈએ. રુચિ વિના એટલે પોષણ વિના કામ થાય નહીં. જેમ દર્દી હોય તેને વૈદ્ય કહે કે તું 62 દિવસનું લાંઘણ કરે તો તારો રોગ મટે, દર્દી જીવવાની આશાએ વૈદ્યના વચન ઉપર વિશ્વાસ રાખી 62 દિવસની લાંઘણ કરે છે, પણ પોષણ વિના રુચિ વિના જો એક ટંગ ખાવા ન મળે, અરે ચા પાણીની પણ સગવડ ન થાય તો આર્ત ધ્યાનને ક્લેશ કરે છે. ટાઈમસર ચાનો કપ ન મળે ને તો માથું ઠેકાણે ન રહે. ચાય તો ડોળું પાણી, પાણીની અંદર પાંદડી નાખો એટલે ડોળું થઈ જાય. એક પાસેર પાણી ડોળું ન મળે તો માથું ઠેકાણે ન રહે. પણ ડાક્ટર એમ કે ભૂખ્યા રહેવું પડશે આટલા દિવસ, કબૂલ. હાથ કપાવે છે, પગ કપાવે છે અને હાર્ટના ઓપરેશન પણ કરાવે છે. એની ગરજે પોતે એની ગરજે કરાવે છે કે નહીં? સરેન્ડર થવું પડે, જીવવું હોય તો સરેન્ડર થવું પડે. એમ અહીંયા એમ કહે છે કે ગુરુ આજ્ઞામાં કેમ રહેવું, કે અનંત જન્મ મરણ ટાળવા હોય તો ગુરુ આજ્ઞામાં રહેવું જોઈએ. જીવવાની રૂચિવાળો જીવ પૂરેપૂરી હિંમત રાખીને લંઘન આદરે તો પણ કદાપિ રોગ ન ટળે. એવું પણ બને કે દવા લઈએ, ટ્રીટમેન્ટ લઈએ, લાંઘણ કરે ને રોગ ન પણ મળે, ત્યાં તો એમ પણ બનવાનું છે શું. પણ આ ગુરુ આજ્ઞા એવું પથ્ય છે કે તેના સેવનથી નિરોગતા ચોક્કસ થાય જ એમ લીધું છે, થાય જ ન થાય એવું બને આમ છે. સદગુરુની વાણી જન્મજરા મરણનો નાશ કરી ભવનો ભૂક્કો ઉડાડી દે છે. શું કે છે આગળ અહીં થાય એમ છે ને પ્રત્યક્ષ આગળ છે. ચોક્કસ સદગુરુની આજ્ઞાના પછીના સેવનથી તો નિરોગતા ચોક્કસ થાય જ, પ્રત્યક્ષ પોતાને તેનો અનુભવ થાય છે. પૂછવા પડે જેવું પડે, પૂછવા પડે જવું પડે એવું નથી, પોતાનો અનુભવ થાય છે. જેને સદગુરુ પ્રત્યે પ્રેમ થયો તેને ગુણની પ્રતીત અને બહુમાન થાય જ, આ એના લક્ષણ છે. જેને સદગુરુ પ્રત્યે પ્રેમ થયો તેને સદગુરુના ગુણની પ્રતીત અથવા કોઈના પણ ગુણની પ્રતીત અને સદગુરુનું બહુમાન આવે આવે ને આવે. હા, ગુણગ્રાહી દ્રષ્ટિ થઈ જાય. સદગુરુની વાણી જન્મ મરણનો નાશ કરી ભવનો ભૂકો ઉડાડી દે છે એવું વાણીમાં નિમિત્તત્વ છે કે અનંત જન્મ મરણનો નાશ થઈ જાય, ભવનો અંત કરે છે, શાશ્વત પદને પ્રગટ કરે છે એવા સુજાણ વૈદ્ય શ્રી સદગુરુ છે. એવા સુજાણ વૈદ્ય શ્રી સદગુરુ છે. સદવિચાર અને ધ્યાન એ ઔષધ છે અને એમને કહ્યા પછી જે સદવિચાર અને ધ્યાન એની આજ્ઞા એ કરે તો એ ઔષધને ગ્રહણ કરે છે અને ઔષધની ઉપમા આપી છે દવાની અથવા એ ટ્રીટમેન્ટ છે. સ્વાભાવિક નિર્મળ પૂર્ણ પવિત્ર સ્વરૂપ આત્મા જે સ્વાભાવિક નિર્મળ છે, પરિપૂર્ણ પવિત્ર સ્વરૂપ છે અને સહજાનંદ નિરાકુળ, સહજાનંદ એટલે નિરાકુળ નિરુપાધિક અચળ શાંતિ સ્વરૂપ સહજ આનંદમય એવું જ આત્મપદ છે. લૌકિક આનંદરૂપ સાતાની વાત અહીંયા નથી, આ તો અહીંયા આત્માના આનંદની વાત છે, માનસિક આનંદની વાત નહીં. પણ બેહદ સુખ સ્વાધીન શાશ્વત અનાકુળ આનંદ છે. એ આનંદનો કંદ, આનંદ ઘન આદિ અપાર નામ ગુણે કરી સહિત એવા સદ્દેવ સર્વજ્ઞ વિતરાગ પરમાત્મા છે અને સદ્ધર્મ સ્વરૂપ દર્શક સદગુરુનો ઉપકાર પારાવાર છે. આવા આત્માના અનંત નામ છે, એવા સર્વજ્ઞના અનંત નામ છે અને એ જે સદ્ધર્મ સ્વરૂપ દર્શક સદગુરુ છે, જે સાચા ધર્મને દર્શાવનારા છે, એનો ઉપકાર એનો કોઈ અંત નથી. ઉપકાર અનંત છે. આપણે સવારે એ વાત લીધી હતી, શા માટે ઉપકારને પારાવાર અથવા અનંત કહીએ કે એનું ફળ અનંત છે માટે. હા, પુરુષના ઉપકારને હા એને નિષ્કારણ કરુણાને સ્તવવામાં પણ આત્મસ્વરૂપ પ્રગટ થાય, આત્મસ્વભાવ પ્રગટ થાય એવું છે. દાન ચાર પ્રકારે છે, આહાર દાન, ઔષધ દાન, અભય દાન અને જ્ઞાન દાન. દાન ચાર પ્રકારે છે, આહાર દાન, ઔષધ દાન, અભય દાન અને જ્ઞાન દાન. તેમાં જ્ઞાન દાન સદગુરુ જ આપી શકે, એમાં જ્ઞાન દાન છે. બાકી તો આહાર દાન, ઔષધ દાન ને અભય દાન બીજા આપી શકે, કોઈ રક્ષણ કરે એને અભય દાન આપ્યું કહેવાય, આહાર આપે એને આહાર દાન કહેવાય ને દવા આપે એને ઔષધ દાન કહેવાય. પણ જ્ઞાન દાન છે એ તો સદગુરુ સિવાય કોઈ આપી શકે નહીં. તેમાં જ્ઞાન દાન સદગુરુ જ આપી શકે. યથાર્થપણે જન્મ મરણની વ્યાધિ રહિતનું મોક્ષ પદ શું કહે છે? યથાર્થપણે જન્મ મરણની વ્યાધિ રહિતનું મોક્ષપદ તથા પરમ કલ્યાણ સ્વરૂપ સદ્ધર્મ છે. એ સદ્ધર્મ છે એમાં જન્મ મરણ ટળી જશે અને મોક્ષપદ મળશે એનું કારણ કલ્યાણ સ્વરૂપ સદ્ધર્મ છે અને એનું કારણ તેને દેખાડનાર સદગુરુ છે. કરોડો રૂપિયા હોય પણ તે જડ વસ્તુ જ્ઞાન આપે નહીં. કરોડો રૂપિયા અબજો રૂપિયા હોય તેથી કરોડોની કિંમત હશે. અત્યારે તો કદાચ અબજો રૂપિયા હોય તો પણ એ રૂપિયા જ્ઞાન આપે નહીં અને એ રૂપિયા સુખ પણ આપે નહીં, શાંતિ આપે નહીં. ટેન્શન થતું હોય, પીડા થતી હોય તો એ રૂપિયા શાંતિ કરાવી શકે નહીં. આ નિશ્ચિત ધર્મમાં સત્પુરુષનો આત્મા જ બીજા આત્માને ઉપકારી નિમિત્ત થાય એમાં બીજાનો આત્મા ઉપકારી થઈ શકે નહીં. જ્ઞાની સિવાય બીજાનો આત્માનો આત્માથી ઉપકાર થતો નથી. સદગુરુ સતને ઓળખાવનાર છે માટે ઉપકારીને પ્રથમ ઓળખવા જોઈએ. સદગુરુ છે એ નિજ સતને ઓળખાવનાર છે માટે ઉપકારીને તો પહેલા ઓળખવા જોઈએ. એ જ જીવનદાતા છે. કોણ છે? સંજીવનીના દેનારા એ છે. એક સંજીવની મંત્ર એવો આપી દેશે કે આખું જીવન પલટાઈ જશે અને અંતે મોક્ષ પદને પામશે. એ જ જીવનદાતા છે. અભયદાનમાં તો કદી એક જીવને તમે બહારથી રક્ષણ આપ્યું પણ તે મરીને તો અનંત સંસારમાં રખડવાનો છે. એક જીવને તમે રક્ષણ આપ્યું કે ભાઈ આને કોઈ મારે નહીં, લઈ આવો આપણા ઘરે. શું આને મારી નાખતા હતા, આપણે લઈ આવો. પણ એ મરીને ક્યાં જશે? એનું આયુષ પૂરું થશે ત્યારે એનું તો અનંત સંસાર બાકી છે. તેનું કાંઈ કલ્યાણ ન થયું એમાં. પણ પ્રવચન અંજન જો સદગુરુ કરે, દેખે પરમ નિધાન જીનેશ્વર. આનંદ ગંજીએ પદ ગાયું. પ્રવચન અંજન જો સદગુરુ કરે, દેખે પરમ નિધાન જીનેશ્વર. પછી શું લીધું છે રાજુભાઈ, યાદ છે? પ્રેમ પ્રતીત વિચારો ઢોંકડી ગુરુગમ લેજો જોડ જીનેશ્વર. ગુરુગમને યારે તમારી મતીને જોડી દેજો. પછી આગળ આવે છે મહિમા મેરુ સમાન જીનેશ્વર. આત્માની પૂર્ણ સ્વાધીન અનંત શક્તિને પ્રગટ દેખાડી દે. શું કરે છે સદગુરુ? કે આત્માની પૂર્ણ સ્વાધીન જે અનંત શક્તિ છે તેને પ્રગટ દેખાડી દે એવા એ સદગુરુ. પોતે સતદેવ અને સદ્ધર્મ એટલે આત્મધર્મનું સ્વરૂપ દેખાડે છે. તે ગુરુનો મહિમા અપાર છે. એવા ગુરુનો મહિમા અપાર છે. આરોગ્યમ બોહિલાભમ આવે છે ને, આરોગ્યમ બોહિલાભમ, ભવરોગ રહિતની ભાવ સમાધિ મને આપો. શું એમ કોણ કહે છે કે જે સમજો હોય કે મારામાં મોલ મેલ કે રોગ નથી, હું શુદ્ધ સિદ્ધ સમાન છું, એમ સમજીને ઉપકારી સદગુરુની ભક્તિ વડે પુરુષાર્થને ઉપાડે છે. સીધો પુરુષાર્થને ઉપાડે છે, એમનો લીધો. વચ્ચે સદગુરુની ભક્તિ નાખી છે. ઉપકારી સદગુરુની ભક્તિ વડે પુરુષાર્થને ઉપાડે છે. નિયમસારમાં નિર્ગ્રંથ મુનિ શ્રી પદ્મ પ્રમલધારી દેવ સદગુરુનો મહિમા કરતા ભક્તિરસની છોડ ઉછાળે છે. ગ્રંથ એવો છે. પદ્મ પ્રમલધારી દેવી જે ટીકા કરી છે એવી નિશ્ચયની ટીકા કરી છે એક સાહિત ભાવ પરદ્રવ છે, જાઓ. સાહિત ભાવ એટલે કેવળ જ્ઞાન, પર ભાવ છે ને હે છે, જાઓ. એવી બધી ટીકા કરી છે. નવ તત્વ હે છે, એવી બધી ટીકા કરનાર સદગુરુની ભક્તિની વાત આવે ત્યારે છોડમ છોડ ઉછાળે છે. ઘડી કામ તમે કયો છો, ઘડી કામ કયો છો ભાઈ સાહેબ, કઈ કોર્ડિનેશન કરી દો ને, ત્યારે અમારા ભૂકા નીકળી જશે. અરે અરે મેળ મેળવી દો, નહીતર કાં તો અમે આ પકડશું ને કાં તો અમે આ પકડશું, બે માંથી એક પકડશું ને બીજું છૂટી જશે. મેળ કરતા નહીં આવડે તો બીજું છૂટી જશે. શું કહેશે? પોતે મહાપવિત્ર નગ્ન દિગંબર નિર્ગ્રંથ મુનિ હતા, છતાં કહે છે કે હે સદગુરુ, હે નાથ, આપે અનંત ઉપકાર કર્યો છે. શું આપે મારા ઉપર અનંત ઉપકાર કર્યો? ભાવિ તીર્થંકર છે ગુરુદેવ, કહ્યું હતું કે એમના શ્લોક માંથી આ પદ્મ પ્રબંધારી દેવ ભાવિ તીર્થંકર છે, એ પોતાના ગુરુનો ઉપકાર માને છે કે આપે અનંત ઉપકાર કર્યો છે. ગુરુના ચરણ કમળ વિના શુદ્ધાત્મ ધર્મ કેમ પ્રગટે ને કેવળ જ્ઞાન કેમ પ્રગટે, એવી બધી સ્તુતિ સદગુરુની એમણે કરી છે. આ પંચમ કાળમાં સાક્ષાત સર્વજ્ઞ પરમાત્માના વિરહ પડ્યા ગુરુદેવને બહુ ચાલુ હતું. 2500 વર્ષ થઈ ગયા અને અહીંયા સાક્ષાત કોઈ સર્વજ્ઞ પરમાત્મા નથી, પોતે મહાવિદેમાં આવ્યા છે ને સાક્ષાત પરમાત્મા થાય, એટલે વિરહ પડી ગયા એમ લખ્યું. શું લખ્યું? વિરહ પડી ગયા છે. અહીંયા હતા એમાંથી વખાના માર્યા અહીંયા આવી ગયા. વખાના માર્યા શું કરવા કીધા? અહીંયા તો ધર્મ દારિદ્ર જોવે છે, કોઈ ઓળખી શકતા નથી. હું બહુમાન માન આપે બધા, પણ ત્યાં એમને કઈ માનની આવશ્યકતા નથી. હું ઓળખે પાત્ર થઈને તો એમને પણ અંદરથી ઉલ્લાસ અને પ્રમોદ આવે. આ પંચમ કાળમાં સાક્ષાત સર્વજ્ઞ પરમાત્માના વિરહ પડ્યા, ઘણી વાર તો એમને આંસુ આવી જતા હતા. અને એ જયારે સિમંદર ભગવાનના પ્રતિમા જે સોનગઢમાં આવ્યા ત્યારે ચોરાવા આંસુ આવી ગયા, જાણે ભગવાનનો ભેટો થયો. આટલા વર્ષે પાછો ભગવાનનો ભેટો થઈ ગયો. ભક્તિ કેવી આવે છે! એવા મહાપુરુષને પણ ભક્તિ આવે ત્યારે કેવી ભક્તિ આવે! એમ કે સદગુરુની બાબતમાં એમ કે અત્યારે કોઈ નગ્ન દિગંબર ભાવલિંગે સંત દેખાય તો એના પગના તળિયા ચાટીએ અને એની વાંહી હાલી નીકળીએ, કે જ્યાં જાય ત્યાંની વાંહી નીકળી જઈએ, એવી ભક્તિ કરતા. અપૂર્વ અવસર તો એવી ભક્તિ કરતા. ભગવાન કુંદકુંદાચાર્ય જેવા ધર્માચાર્યના સત્સંગ બહુ દુર્લભ થયા. સર્વજ્ઞ પરમાત્માના વિરહ પડ્યા, જીનેશ્વર કોઈ છે નહીં, અને ભાવલિંગી સંત જે ધર્માવા કુંદકુંદાચાર્ય જેવા હોય એના સત્સંગ દુર્લભ થઈ ગયા. એ સત્સંગ મળી શકે તો મળી શકે, પણ અત્યારે દુર્લભ છે, અત્યારે જોવા મળતા નથી. આવા દુષ્મ કાળમાં જ્ઞાનીને નહીં ઓળખનાર લોકો નિંદા કરે છે. આવા દુષ્મ કાળની અંદર ઓળખાણ વિના લોકો કોઈને કોઈ કારણસર નિંદાએ ચડી જાય છે કે શ્રીમદજીએ જગતમાં પૂજાવા માટે બધું લખ્યું છે, શું સત્પુરુષનો મહિમા કર્યો, સદગુરુનો મહિમા કર્યો, તો કે તો પોતાને પૂજાવું હતું ને, અવળું લે તો અવળું જ લે, જે અવળું લે એ અવળું લે. અરે રે, કેટલી અધોમુખ દશા લ્યો, એના ઉપર કરુણા કરે છે ગુરુદેવે. એવા અવળું લેનારા પ્રત્યે કરુણા કરે છે કે અરે રે, કેટલી અધોમુખ દશા. જ્ઞાનીને તેની દયા આવે છે, પોતાની દયા કરુણા આવી છે ને, જ્ઞાનીને તેની દયા આવે છે કે અરે, તે બિચારા મહામોહને વશ સ્વયં અપરાધી થાય છે. શું એ બિચારા પોતાના દર્શનોના તીવ્રતાને કારણે અપરાધી થાય છે, સ્વયં અપરાધ પોતાની મેળે ઊંધા પડે છે. જેમ ઊંધો ઘડો હોય તેના ઉપર બધા ઊંધા ઘડા જ આવે, એમ ઊંધું સૂજે ને પછી બધું ઊંધું સૂજવા માંડે. તેમ જેને અસતનો આદર છે, ઊંધી શ્રદ્ધા છે, તે શાસ્ત્ર વાંચે તો પણ તેમાંથી અવળું કાઢે એના અભિપ્રાય પ્રમાણે, પોતાના અભિપ્રાય પ્રમાણે શાસ્ત્રમાંથી ગોતે અને શાસ્ત્રમાંથી કાઢે. જગત ત્રણેય કાળ રહેવું છે, જગત તો ત્રણેય કાળ આમ નામ રહેવાનું છે. પરિભ્રમણ કરતા અનંતા જીવો જગતમાં આમ નામ રહેવાના છે એવું જ્ઞાની બધું સમજે છે. એટલે જ્ઞાની તો સમજે છે કે આવા જગતમાં જીવો રહેવાના છે ને આમ નામ જગત ચાલવાનું છે. છતાં સર્વજીવો ધર્મ પામી જાય એવી ધર્માત્માને અનંત અનંત કરુણાથી જાય છે. જો સિદ્ધાંત જ્ઞાન એવું છે, એમને ખબર નથી એવું નથી કે આ જગત ત્રણેય કાળે આમ નામ આમ જ ચાલવાનું છે. આ એક વિચિત્ર પરિસ્થિતિ છે. વસ્તુ સ્થિતિ એ છે કે આ જગત ત્રણેય કાળ આમ જ ચાલવાનું છે, છતાં તીર્થંકરોને પણ એવી ભાવના આવે કે બધા જીવ પામી જાય તો સારો. એવી ધર્માત્માને અને તીર્થંકરોને અનંત કરુણા થઈ જાય છે, થઈ જાય છે, એનાથી કૃત્રિમતા નથી. એવું જે કોઈ દ્રવ છે કે એને થઈ જાય છે એવું, શું એટલે કે મારો આત્મા જલ્દી પૂર્ણ પવિત્ર પદને પામી જાઓ એ મગર્ભિત વાત એ છે. બધા થઈ જાય એમાં હું પણ આવી જાઉં. સંસારના જીવો પ્રત્યે સમાન કરુણા છે, ઓછી કોઈની ઓછી અધિકાર નથી. આ મારો વિરોધી છે એમ નથી જોતા, અરે આ અભવ્ય છે એમ પણ નથી જોતા. શું બધાએ પામો, કોઈ બાકી ન રહ્યો, બધાએ પામો. સંસારના જીવો પ્રત્યે સમાન કરુણા છે. સતની નિંદા કરનાર, એવી ભૂલ કરનાર તો તેની ક્ષણિક લાગણી છે, એ તો એની ક્ષણિક પર્યાય છે, એની ક્ષણિક પર્યાય છે. એ પર્યાયને મારે ક્યાં મુખ્ય કરવી એમ કે છે. હું એ તો એને ભૂલ કરી છે, એક સમયની ભૂલ છે, એની પર્યાયમાં ભૂલ ભાંગશે તો એ પરમાત્મા થશે. એટલે કોઈની ભૂલને મુખ્ય કરતા નથી. જો આ જ્ઞાનની કેવી નીતિ હોય છે ને કેવી લાઈન હોય છે. શું કે સતની નિંદા કરનારા પ્રત્યે પણ એમ જોવે છે કે એની ક્ષણિક લાગણી છે, પણ પરમાર્થે તે આત્મા પણ સિદ્ધ જેવો છે અને પરમાત્માની દ્રષ્ટિ મુખ્ય છે. આ સર્વજ્ઞની દ્રષ્ટિ છે. આનંદ ઘનજીએ ગાયું કે પ્રભુ તું જાણગ રીતિ સૌ જગ દેખતા આવો લાલ, નિજ સત્તા એ શુદ્ધ સૌને દેખતા આવો લાલ. હે સર્વજ્ઞ પરમાત્મા, આપની જાણવાની રીતિ આવી છે કે તમે બધાને શુદ્ધ સત્તા એ જોઈ લ્યો છો, એની ક્ષણિક ભૂલને મુખ્ય કરતા નથી. નથી જાણતા એવું નથી, પણ એ ગૌણ રાખે છે અને એમનું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સિદ્ધ સમાન છે એને મુખ્ય કરે છે કે તમે પણ મારા જેવા પરમાત્મા છો. એમ નિષ્કારણ કરુણા આવે છે. જ્ઞાની તેને વર્તમાનમાં જ દુખી દેખે છે અને કહે છે કે ભાઈ તારી ઊંધાઈનું ફળ તું વર્તમાનમાં દેખી શકતો નથી, પણ ભવિષ્યમાં તારું દુઃખ તું કોઈને બતાવી પણ નહીં શકે, તેથી દયા આવે છે. એટલું દુઃખ થશે તને કે તે દુઃખ તું કહી નહીં શકે, બતાવી નહીં શકે, તેથી દયા આવે છે. ગુરુ ભક્તિનો મહિમા એમ કહે છે, એ જ આ મંગળાચરણ ચાલે છે એમાં ગુરુ ભક્તિનો મહિમા કહે છે કે ગુરુ ભક્તિ સે લહે તીર્થ પતિપદ શાસ્ત્ર મે વિસ્તાર હે ત્રિકાળ જયવંત વર્તો શ્રી ગુરુરાજને નમસ્કાર હે. સત્પુરુષની ભક્તિ તે સ્વરૂપ ભક્તિ છે. સદગુરુની ને સ્વરૂપની ભક્તિ તે તો પોતાના સ્વરૂપની ભક્તિ છે. તે કેવી હશે કે શાસ્ત્રમાં કહ્યું છે કે તીર્થંકરની તથા સદગુરુની ભક્તિ વડે તીર્થંકર નામકર્મ બંધાય તે સર્વોત્કૃષ્ટ પુણ્યનો પ્રભાવ ત્રણ લોકમાં કલ્યાણકારી ગણાય છે. શું કહે છે કે તે સર્વોત્કૃષ્ટ પુણ્યનો પ્રભાવ ત્રણ લોકમાં કલ્યાણકારી ગણાય છે. એ તીર્થંકર નામકર્મ છે ને એનો ત્રણેય લોકમાં પ્રભાવ કલ્યાણકારી, એમનો ગર્ભમાં આવે પણ કલ્યાણકારી, જન્મ થાય એ કલ્યાણકારી, એ દીક્ષા લે એ તો કલ્યાણકારી હોય જ, અને કેવળ જ્ઞાન તો કલ્યાણકારી સર્વોત્કૃષ્ટ કલ્યાણકારી છે, પણ એમનો નિર્વાણ પદ પણ કલ્યાણકારી છે. નિતર વિયોગ થાય છે નિર્વાણ વખતે તો જગતના જીવોને વિયોગ થાય છે, તો પણ કેટલાક જીવોને એ નિર્વાણના નિમિત્તે પણ આત્મકલ્યાણ સદાય જાય છે. એટલે એમનું સર્વ કલ્યાણકારી છે, સર્વ માંગલિક છે અને સર્વ કલ્યાણકારી છે તીર્થંકર દેવનું. સો ઇન્દ્રો જેમના ચરણો સેવે એવો ગુરુ ભક્તિનો મહિમા છે. સો ઇન્દ્રો જેમના ચરણો સેવે એવો ગુરુ ભક્તિનો મહિમા છે, તો પછી સ્વભાવની અને સ્વરૂપ ભક્તિની તો વાત જ છે. નિશ્ચય ભક્તિની તો વાત જ છે કે નિશ્ચય ભક્તિમાં તો પર્યાય અભેદ થઈ જાય, પર્યાય અભેદ થઈ જાય. તીર્થંકર ભગવાન સર્વજ્ઞ દેવ તો દેવાધિદેવ છે, તીર્થંકર ભગવાન છે દેવાધિદેવ છે, 18 દોષ રહિત છે, ત્રણ લોકના નાથ, પૂર્ણ વિતરાગ જિનેશ્વર ભગવાન છે. તેમને ઉત્કૃષ્ટ પુણ્યનો સંયોગ હોય છે, પવિત્રતા તો પૂરેપૂરી છે પણ પુણ્ય પણ એમના જે બરાબર કોઈને હોતો નથી. તેમનું શરીર પરમ ઔદારિક સ્ફટિક જેવું હોય છે, એમને રોગબોગ હોય નહીં. ઇન્દ્રો આવીને સમવસરણની અલૌકિક રચના કરે છે. આ બધું વારંવાર યુક્તિથી યુક્તિ પ્રમાણથી સિદ્ધ કરવા ન બેસાય. આ કોઈને એમ લાગે કે આ બધી અતિશયોક્તિ ભરેલી વાતો છે શાસ્ત્રમાં, પણ એવું નથી, યુક્તિ પ્રમાણથી સિદ્ધ થયેલી વાત છે. પણ એ અત્યારે બધી વખતે ક્યાં સિદ્ધ કરવા બેસીએ એમ કે છે. આગળ ઘણી વાર કહેવાઈ ગયું છે માટે શંકા ન કરવી એમ કે છે. શું વર્તમાનમાં પણ પંચ મહાવિદે ક્ષેત્રમાં સાક્ષાત સર્વજ્ઞ ભગવાન પરમાત્મા શ્રી સિમંદર પ્રભુ બિરાજી રહ્યા છે, એવા 20 તીર્થંકરો બિરાજી રહ્યા છે, પણ પોતે સિમંદર ભગવાનની સભામાં જતા હતા. આ જે જે સ્થિતિ કહીએ છીએ તે સ્થિતિ એમ જ છે, તેમાં શંકાને સ્થાન નથી. તેના ઘણા પ્રમાણો છે, એના ઘણા પ્રમાણો છે, અને આત્માની સર્વોત્કૃષ્ટ પવિત્ર દશામાં એમ હોવા યોગ્ય પણ છે, તે વિશે શાસ્ત્રમાં વિસ્તાર છે. એ બાબતનો શાસ્ત્રમાં વિસ્તાર છે. અને સ્વભાવે સિદ્ધ સ્વયં આત્મામાં પણ વિસ્તાર છે, નથી આ શાસ્ત્રમાં વિસ્તાર છે અને આત્મામાં પણ વિસ્તાર છે. અત્રે જે પ્રકારે શ્રી સદગુરુનું મહાત્મ્ય કહેવામાં આવે છે તેમાં જરાય અતિશયોક્તિ નથી. આત્માનું યથાર્થ સ્વરૂપ સમજાય, જે જે વસ્તુ સ્થિતિ છે તે સમજાય, તેમાં વિરોધ ન આવે. ધર્માત્મા સાધક ગુરુ ભક્તિ વિશેષપણે કરે છે, એ ધર્માત્મા છે એ તો ગુરુ ભક્તિ વિશેષપણે કરે છે, કેમ કે એના આત્મા ઉપર ઉપકાર થયો છે માટે તો વિશેષ ગુરુ ભક્તિ કરે છે. કેમ કે તેમને હજી પ્રશસ્ત રાગ છે, એટલે એમાં ભક્તિનો રાગ પણ આવ્યા વિના રહે નહીં. તે રાગની દશા બદલાવી છે, એમણે રાગની દશા બદલાવી છે.
સતની પ્રીતિ આગળ અસતને ભૂસી નાખ્યું છે, સતની પ્રીતિ આગળ અસતને સાવ ભૂસી નાખ્યું છે. દ્રષ્ટિમાં સંસારનો અભાવ વર્તે છે, જ્ઞાનીને દ્રષ્ટિમાં સંસારનો અભાવ વર્તે છે. માત્ર મોક્ષ માર્ગમાં પ્રયાણ છે એમનું, માત્ર મોક્ષ માર્ગમાં પ્રયાણ છે. સંસારનો અવકાશ નથી, ભવનો એમને અવકાશ નથી, એવો સાધક ભાવ પૂર્ણતાના લક્ષ્ય ઉછળીને કહે છે. જો એવો સાધક ભાવ પૂર્ણતાના લક્ષ્ય એટલે ધ્યેયના લક્ષ્ય ઉછળીને કહે છે કે ત્રિકાળ જયવંત વર્તો શ્રી સદગુરુ રાજને નમસ્કાર હે. પોતાનો વિતરાગ ભાવ જયવંત વર્તાવીને ગયા છે, પોતાનો વિતરાગ ભાવ જયવંત વર્તાવીને ગયા છે. કોણ? શ્રીમદજી કૃપાળુજી. શાસનને નભવું છે માટે એવા પુરુષો પાકે છે. પછી આજે 19,000 વર્ષ ટકવાનું શાસ્ત્ર, આમાં કોક ને કોક પાકે જ, અને તેને ઓળખનારા પણ પાકે જ, ભલે સંખ્યા ઓછી હોય પણ પાકે તો ખરા, કોક ને કોક પાકે જ. પાંચમા આરાના છેડા સુધી જ્ઞાનીનો સદભાવ છે, આ વાત સુગાનીજીએ પણ કરી અને બેનશ્રી પણ કરી છે. માટે ત્રિકાળ જયવાન જયવંત વર્તે છે. સંસારમાં લખાય છે ને કે ચિરંજીવી હો, છોકરાને પત્ર લખે ત્યારે શું લખે? ચિરંજીવી ફલાણા ફલાણા. તેનું ચિરંજીવી પણ તો દેના નિમિત્તે છે, આયુષ પૂરતું. પણ આ અવિનાશી ચૈતન્ય નિત્યમાંથી જાગ્યો એવો જે નિજ સ્વરૂપ આત્માનો સદધર્મ તે વિશ્વમાં જયવંત વર્તે છે. કેમ કે વિશ્વમાં એનો સર્વક્ષેત્રમાં અભાવ હોઈ શકે નહીં, તો કોઈ દલીલ કરે કે છઠ્ઠામાં તો નહીં હોય, પછી પહેલા બીજામાં નહીં હોય, પણ તો આ ક્ષેત્રે મહાવિદેયમાં તો કઈ ત્રણેય કાળે એમને રહે છે. એટલે જયવંત વર્તે છે વિશ્વમાં. ત્રિકાળ જયવંત વર્તો શ્રી ગુરુરાજને નમસ્કાર હે. પ્રણમુ પદતે વર્તે જયતે, એમ પ્રણમી એમ પ્રણમી શ્રી ગુરુરાજ કે પદ આપ પરહિત કારણમ જયવંત શ્રીજીને રાજવાણી કરુતાસ કારણમ. એ આગળના પદ છે. ભગભીત ભવિક જે ભણે ભાવે સુને સમજે સદે, એમ કરીને પછી એ પદને અહીંયા લગભગ પૂર્ણ કર્યું છે મંગળાચરણ. અને મંગળાચરણ પર આ ગાથાને અનુસંધાનમાં જોડીને ગુરુદેવ વિશે પ્રવચન કર્યું છે. આજે